प्रवचन नंबर 267 तारीख 14/9 50 मिनिट समयसार गाथा 390-404
શબ્દમાં જ્ઞાન નથી અને શબ્દ અચેતન છે અને જ્ઞાન તો ચેતન છે તો જળને આશરે ચેતનની પર્યાય પ્રગટ થાય, જળ આશરે જળ પ્રગટ થાય, જળ પ્રગટ થાય. ભાવિત્રી જળ છે એ પ્રગટ થશે, જ્ઞાન પ્રગટ નહીં થાય. તને બધું જળ પ્રગટ થશે, રાગે જળ અને ભાવિત્રી પણ જળ પ્રગટ થશે.
જળાશ્રિત ભાવ સબ જળી
જળ થી ભર્યા ઇધર આવો. બહુ ઊંચી ગાથાઓ છે. જે વ્યવહાર નિશ્ચયનો વસ્તાલ કહેવામાં આવે છે, શાસ્ત્ર અને દિવ્ય ધ્વનિ બે નિશ્ચયનો વસ્તાલ જાણી બહુ કરવામાં આવ્યો છે, પણ એનું ફળ સંસાર છે. સંસાર એટલે મિથ્યા દર્શન, એમ એટલો રાગ નહીં.
મિથ્યા દર્શન
નિમિત્ત આધીન દ્રષ્ટિ અનંતકાળથી છે, પુરુષાળો થઈ ગયો છે અનંતકાળથી. પરની સામે જોયા કરે છે તને ભૂલી જાય છે સમય. આનું નામ શાસ્ત્ર કહેવાય, કે શાસ્ત્રથી આત્માજ્ઞાન થતું નથી એનું નામ શાસ્ત્ર કહેવાય. શાસ્ત્રનું અવલંબન લઈને દિવ્યધ્વનિનું અવલંબન લઈએ તો આત્મજ્ઞાન થાય. એ વાણી જ્ઞાની ની નહીં હોય એ વિષય જુદો છે, પણ એના લક્ષ્ય કાર્યસિદ્ધિ નહીં થાય. શબ્દ જ્ઞાન નથી, એક ન્યાય આપ્યો કે શબ્દ જે છે દિવ્યધ્વનિ ઓમકાર ધ્વનિ એમાં જ્ઞાન નથી એક, અને બીજું દિવ્યધ્વનિ અચેતન છે. હવે દિવ્યધ્વનિ અચેતન હોય તો ગુરુદેવની જે શબ્દ નીકળ્યો હતો એ પણ અચેતન જોઈએ. માટે એમ શબ્દમાં જ્ઞાન નથી, શબ્દ અચેતન છે. માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક છે જુદાઈ. જ્યાં જુદાઈ હોય ત્યાં કરતા કર ન હોય, જુદાય હોય ત્યાં નિમિત્ત નૈમિત્તિક ન હોય, જુદાય હોય ત્યાં જ્ઞાતા ની સંબંધ ન હોય. કરતા કર્મ એટલે શબ્દ કરતા થાય અને આત્મજ્ઞાન એનું કાર્ય થઈ જાય, એમ બે દ્રવ્ય છે. કરતા કર્મ સંબંધ ન હોય અને બે દ્રવ્ય છે નિમિત્ત નૈમિત્તિક સંબંધે ન હોય તો સંસાર છે. ભાવિન્દ્રિય અને શબ્દને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એ તો સંસાર છે. ઇન્દ્રિય જ્ઞાન થાય ને શબ્દના લક્ષ્ય તો ઇન્દ્રિય જ્ઞાન, આત્મજ્ઞાન નથી થતું. માટે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જેમ રાગનો પર્યાય છે સંસાર, એમ અહીંયા ભાવિન્દ્રિય એ પણ નૈમિત્તિક પર્યાય છે. શબ્દના લક્ષ્ય ભાવિન્દ્રિય પ્રગટ થાય, આત્મજ્ઞાન પ્રગટ ન થાય. બીજું જ્ઞાતા જ્ઞેયનો પણ એમાં વ્યવહાર કે નિશ્ચય કંઈ નથી. જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી એમ, એ જ્ઞેય છે અને એના એને જાણતા અહીંયા જ્ઞાન થાય એવા જ્ઞાતા જ્ઞેયનો સંબંધ નથી. ત્યારે અહીંયા જ્ઞાતા અને જ્ઞાન એની સાથે કરતા કર્મ સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ અને જ્ઞાતા જ્ઞેય સંબંધ બધું અંદર છે. આત્મા આત્માનો લક્ષ થાય છે જ્ઞાનમાં, ત્યારે આત્મા પોતાની જ્ઞાન રૂપે પરણમે છે, તો પરણમે તે કરતા અને પરિણામ તે કરતા કર્મ જોગની અંદરમાં ઠીક. હવે જ્ઞાનની પર્યાય જયારે દ્રવ્યનો લક્ષ કરે છે, જ્ઞાનની પર્યાય છે તો થવાયું થાય છે ઉપાદાન, પણ એનું નિમિત્ત કારણ કોણ છે? એ વખતે જ્ઞાનની પર્યાયનું લક્ષ આત્મા પર જાય છે. માટે આત્માને નિમિત્ત કહો, એટલે નિમિત્ત અને સ્વાભાવિક નૈમિત્તિક, અસ્વાભાવિક નૈમિત્તિક સમજી ગયા. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધ નહીં, જ્ઞાતા જ નહીં, આત્મા જ્ઞાતા ને આત્મા જ જ્ઞેય ને આત્મા જ્ઞાની ત્રણ ભેદ વ્યવહાર અભેદ થઈ ગયો તો નિશ્ચય અહીંયા અનુભવ છે. વ્યવહારના પક્ષવાળા નરાળ પડી જાય. શાસ્ત્ર છે સામે, શબ્દ તે જ્ઞાન નથી અને શબ્દ તે જળ છે અને શબ્દ આત્માથી વ્યતિરિક્ત નામ ભિન્ન છે, માટે આત્માનું જ્ઞાન ભિન્ન પદાર્થના લક્ષ્ય ત્રણ કાળમાં થાય. અભિન્ન લક્ષ્ય થાય એ પણ વ્યવહાર થાય છે તો યોગ્યતાથી પર્યાય. નિરપેક્ષ જો પેલા, પછી સાપેક્ષ જો કે આત્માનું લક્ષ્ય કહ્યું તો આત્માથી આત્માનું જ્ઞાન થયું. બસ આત્માએ પર્યાય કરી એ પણ વ્યવહાર છે. પર્યાયનો કરતા કર્મ એમાં પર્યાય પણ છે. નિરપેક્ષ પર્યાય થાય છે, પછી સાપેક્ષનું જ્ઞાન થાય. એ સાપેક્ષમાં પણ અંદર લેવું, પછી બહાર નીકળવું. બહાર નીકળે એ ભૂત નહીં, ગમ નહીં, અંદર છે એ રુજુ સૂત્ર નહીં. નિમિત્ત કહ્યું ને આત્માને, આત્માનું લક્ષ્ય જ્ઞાનની પર્યાય કહ્યું. જે સમયે જ્ઞાનની પર્યાય લક્ષ કરે તે સમયે અનુભવ થાય. જો એમાં ભૂત નિગમ નહીં નથી,
કાળભેદ નથી ને,
કાળભેદ નથી એક સમયમાં. ઉમા તો જ્ઞાનની પર્યાય પેલા પરનું લક્ષ હતું, દિવ્યધ્વનિ સાંભળી પછી અંદર ગયો તો દિવ્યધ્વનિની નિમિત્ત ક્યારે કહેવાય? ભૂત નિગમ નહીં. અંદર ગયો, અનુભવ થયો તો પૂર્વે દેશના લગ્ધી સાંભળતો હતો અથવા શાસ્ત્ર વાંચતો હતો તો શાસ્ત્રને નિમિત્ત કહેવાય. નિમિત્તનો અર્થ અકર્તા. સમય સારો દરિયો છે માટે જ્ઞાનને અને શબ્દને વ્યતિરેક અર્થાત ભેદ છે. ભેદ એટલે જુદાય છે, જુદાય છે માટે શબ્દના લક્ષે આત્મજ્ઞાન નહીં થાય. પરગ્રહના લક્ષે પર્ગ નહીં પ્રગટ થાય ભાવિન્દ્રી, પણ જ્ઞાન પ્રગટ નહીં થાય. બે બોલ થયા, શાસ્ત્ર તે જ્ઞાન નથી, શબ્દ તે જ્ઞાન નથી. બે બોલ આવ્યા. ત્રીજો બોલ, રૂપ જ્ઞાન નથી, કારણ કે રૂપ ઉદ્ગલ દ્રવ્યનો ગુણ છે અને અચેતન છે. માટે જ્ઞાનને અને રૂપને વ્યતિરેક અર્થાત બંને જુદા જુદા છે. માટે રૂપના લક્ષ્ય પણ આત્માનું જ્ઞાન નહીં થાય. પછી આગળ વર્ણ જ્ઞાન નથી, કારણ કે વર્ણ ઉદ્ગલ દ્રવ્યનો ગુણ છે, અચેતન છે. માટે જ્ઞાનને અને વર્ણને વ્યતિરેક છે, જુદાય છે. ગંધ જ્ઞાન નથી, કારણ કે ગંધ ઉદ્ગલ દ્રવ્યનો ગુણ છે, અચેતન છે. માટે જ્ઞાનને અને ગંધને વ્યતિરેક છે. અહીં ગુણ એટલે એની પર્યાય લેવી, પછી ગુણને દ્રવ્ય પછી આવશે. રસ જ્ઞાન નથી, કારણ કે રસ ઉદ્ગલ દ્રવ્યનો ગુણ છે, અચેતન છે. માટે જ્ઞાનને રસને વ્યતિરેક છે. સ્પર્શ જ્ઞાન નથી, કારણ કે સ્પર્શ અચેતન છે. માટે જ્ઞાનને અને સ્પર્શને વ્યતિરેક છે. ધર્મદ્રવ્ય જ્ઞાન નથી, કારણ કે ધર્મ અચેતન છે. માટે જ્ઞાનને અને ધર્મને વ્યતિરેક છે. અધર્મ અધર્મ દ્રવ્ય જ્ઞાન નથી, કારણ કે અધર્મ અચેતન છે. માટે જ્ઞાનને અને અધર્મને વ્યતિરેક છે. કાળ કાળદ્રવ્ય જ્ઞાન નથી, કારણ કે કાળ અચેતન છે. માટે જ્ઞાનને અને કાળને વ્યતિરેક છે. આકાશ દ્રવ્ય જ્ઞાન નથી, કારણ કે આકાશ અચેતન છે. માટે જ્ઞાનને અને આકાશને વ્યતિરેક છે. જુઓ આમાં ઉદ્ગલ લીધા પેલા, બરાબર છે, ઉદ્ગલ લીધો ને પેલા, પછી શું લીધું? ધર્મ અધર્મ આકાશને
કર્મ
લીયા. હા, કર્મ લીયા એટલે પેલા કર્મ લીયા અને પછી નો કર્મ લીયા, બરાબર ને? એમ લીધો ને, શું લીધું? સ્પર્શ જ્ઞાન નથી, અચેતન. માટે જ્ઞાનને શબ્દ, કારણ કે કર્મ અચેતન છે. હા, કર્મ જ્ઞાન નથી, કારણ કે કર્મ અચેતન છે. આઠ કર્મ, માટે જ્ઞાનને અને કર્મ વ્યતિરેક છે, બરાબર. હવે દ્રવ્ય કર્મ પછી ધર્મ લીધું, ધર્મ અધર્મ આકાશ ને કાળ એમ લીધું ને. હવે એમાં જીવ ના લીધો, જીવ હવે આવશે, જીવના બીજા પારામાં આવશે. જીવને અને જ્ઞાનને વ્યતિરેક ક્યાં છે? અવ્યતિરેક છે. આ તો બે દ્રવ્ય જે ભિન્ન છે એના લક્ષ્ય જ્ઞાન નહીં થાય એમ કે છે. આ ભિન્નતા બધી બતાવી બધી. હવે આગળ, અધ્યોષાન જ્ઞાન નથી, કારણ કે અધ્યોષાન અચેતન છે. બંની સાથે એક તો બુદ્ધિ મિથ્યા દર્શન એ અચેતન છે. માટે જ્ઞાનને અને કર્મના ઉદયની પ્રવૃત્તિરૂપ અધ્યવસાનને વ્યતિરેક નામ જુદાય છે. મિથ્યાત્વને અને જ્ઞાનને જુદાય છે એટલે મિથ્યાત્વને જાણતા આત્મજ્ઞાન ન થાય. મિથ્યાત્વ મારાથી ભિન્ન છે એમ જાણે તો આત્મજ્ઞાન ન થાય. લક્ષ તો એના ઉપર આવ્યું ને, પર્યાયને જોવે છે ને, આત્માને જોવાનું રહી ગયું. કારણ કે અધિવસ્થાન હતી જ્ઞાનને અધિવસ્થાન હતી. આમ આ રીતે જ્ઞાનનો સમસ્ત પરદ્રવ્યો સાથે જો સ્વદ્રવ્ય બાદ રાખ્યું એ તો એના ઉપર તો આધાર છે બધો. સમસ્ત પરદ્રવ્યો સાથે વ્યતિરેક એટલે જુદાય. નિશ્ચય સાથે દેખો અથવા નિશ્ચય વડે સિદ્ધ થયેલો સમજવો અનુભવો લ્યો. હવે જીવ જ એ જ્ઞાન છે. જીવમાં જ્ઞાન થાય તું ઓમાં શબ્દમાં જ્ઞાન નથી, શાસ્ત્રમાં જ્ઞાન નથી, રૂપમાં જ્ઞાન નથી એમ કહેતા હતા. તો જ્ઞાન ક્યાં છે કે જીવ જ એક જ્ઞાન છે. કારણ કે જીવ ચેતન છે, અત્યારે સુધી બધું અચેતન થયું. જીવ ચેતન છે માટે જ્ઞાનને અને જીવને જ અવ્યતિરેક અભિન્નતા છે. જ્ઞાનની પર્યાય હો ગુણની વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક એટલે જુદાય. ઉપયોગની સાથે આત્માનું અભિન્નપણું છે. ઉપયોગ જુદો ને આત્મા જુદો એમ છે નહીં. ઉપયોગ ને આત્મા અનન્ય છે એમ. પણ ઉપયોગને આત્મા અનન્ય છે એમ રાગથી અનન્ય હોય તો જીવ અધિન થઈ જાય. માટે ઉપયોગ છે આત્મા અનન્ય છે. વળી જ્ઞાનનો જીવની સાથે વ્યતિરેક જરા પણ સંકનીય નથી. અર્થાત જ્ઞાનની જીવથી ભિન્નતા હશે એમ જરાય શંકા કરવા યોગ્ય નથી. આ જ્ઞાનને આત્મા તો એક જ છે. ઉષ્ણતા અને અગ્નિ જુદા છે એમ શંકા કરીશમાં, શીતલતા અને પાણી જુદા છે એમ શંકા કરીશમાં, પ્રકાશ અને પ્રકાશક જુદા છે એમ શંકા કરીશમાં. પ્રકાશ અને પ્રકાશક એક વસ્તુ છે, એક પદાર્થ છે, ઉત્પાદિત દ્રવ્યોત્તમ સત છે. કારણ કે જીવ પોતે જ્ઞાન છે. જીવ પોતે જ્ઞાન છે. આ પ્રમાણે જ્ઞાન જીવથી અભિન્ન હોવાથી થવાથી નહીં હોવાથી. હવે આગળ જીવ જ સમ્યક દ્રષ્ટિ છે એટલે જ્ઞાન જ સમ્યક દ્રષ્ટિ છે. જ્ઞાન જ સ્વયં છે. જ્ઞાન જ અંકુર જ્ઞાન છે. બધું જ્ઞાનમાં જણાય છે માટે જ્ઞાન જ છે. બધું જ્ઞાનમાં જણાય છે ને માટે જ્ઞાન જ છે. અંકુર સૂત્ર છે જ્ઞાન જ ધર્મ અધર્મ જો પુણ્ય ને પાપ. કાલ તમે અહીં જોયું તો ધર્મ ધર્મનો આ કાઢીને જોતા તો જોયું હતું ક્યાં છે. હવે અહીંયા પુંજપાપ છે તે જ્ઞાન છે એમ કહ્યું ને. નીચે પુંજપાપથી ભીન છે એમ આવશે વેજ્ઞાન કરતી પર સમયથી. પુણ્ય પાપ જ્ઞાનમાં જણાય છે તેથી એ જ્ઞાન જ છે એમ. પુંજપાપ પોતે જ્ઞાન છે એમ કેવું નથી, એમ કેવું નથી. પણ પુંજપાપના પરિણામ જ્ઞાનમાં જણાય છે. એ નિમિત્તપણે કોઈ પણ વસ્તુ હોય ત્યારે પણ જ્ઞાન જ જણાય છે એમ કહે છે. નિમિત્તમાં ભલે પુંજપાપ હોય પણ જ્ઞાન જ્ઞાનથી થાય છે એમ. જેમ કે કુંભાર નિમિત્ત છે ત્યારે માટીથી ઘડો થાય છે. કુંભારથી ઘડો થતો નથી એમ કહે છે. એમ જ્ઞેયો જ્ઞાનમાં ભલે પ્રતિભાશે પણ જ્ઞાન તો આત્માથી થાય છે. પુંજપાપથી થતો નથી તો સિદ્ધાંત તૂટી જાય આખો. નિમિત્ત વખતે પણ જ્ઞાન તો આત્માથી જ થાય છે. નિમિત્તનો સદભાવ કે નિમિત્તનો અભાવ જ્ઞાન તો આત્માથી થાય. નિમિત્તનું જ્ઞાન કરાયું પણ એની અરે એકતા છે કે પુંજપાપને જાણે છે માટે આત્માનું જ્ઞાન થાય છે એમ નથી. કેમ કે એ તો જીવને અને જ્ઞાનને અભિન્ન કર્યું છે. પુણ્ય પાપને અરે અભિન્ન ક્યાં કર્યું છે એ તો ભિન્નતા છે બતાવશે. પણ એવી રીતે કુંભારની હાજરીમાં જ માટી ઘડાને કરે છે માટીથી ઘડો થાય છે, કુંભારથી નહીં. હવે કુંભારની હાજરી છે, હાજરી છે તેથી શું એનાથી કઈ ઘડો થાય? એમ પુનપાપ જ્ઞાનમાં જ નહીં થાય છે, ત્યારે તો જ્ઞાન તો આત્માથી થાય છે. એ પુનપાપને જાણે છે માટે થાય છે એમ કે નહીં, એમ કહે છે સમજ્યા. માટે બધું જ્ઞાન જ છે. અહીંયા જરા પ્રશ્ન ઉઠે એટલા માટે ખુલાસો છે. જ્ઞાન જ પ્રવેશ્યા દીક્ષા નિશ્ચય ચરિત્ર છે, એમ જ્ઞાનનો જીવ પર્યાયોની સાથે પણ અવિતિરેક નિશ્ચય સાથે દેખવો, અર્થાત નિશ્ચય વડે ચિત્ત થયેલો સમજવો અનુભવવો. એમ સફળ પ્રકાશક જ્ઞાનની પર્યાય છે ને, ભલે ની પર જણાય પણ છે તો એ જ્ઞાનની પર્યાય ને, આત્માની આત્મા આશ્રિત છે એમ. હવે એ પ્રમાણે સર્વપરદેવ સાથી વ્યતિરિક વડે એમ જ્ઞાનનો જીવ પર્યાયોની સાથે, આ બધી ઉપર પર્યાયો કહીને પુનપા પ્રવેજા એ બધી પર્યાયો છે ને, એનો જ્ઞાનનો જીવ પર્યાયોની સાથે પણ અવ્યતિરેક નિશ્ચય સાધી દેખવું.
અવ્યતિરેક દેખવું એમ,
હા અભિન
જ્ઞાન કા જીવ કે સાથ અવ્યતિરેક દેખના પહેલે તો એ
કહા, દ્રવ્ય કે સાથ અવ્યતિરેક. અભી જો નિમિત્ત હૈ, વો નિમિત્ત જ્ઞાન મેં પર્યાય મેં જાનને મેં આતા હૈ, તો ઉસકે સાથ વો ભી નહીં બીતી કભી દેખના જ્ઞાન કે સાથ, યાને વો પુનપાપ કે સાથ અભિનેતા નહીં. પુનપાપ જ્ઞાન કે પર્યાય મેં જણાય છે નિમિત્ત. પેલા ઉપાદાનથી વાત કરી, પેલા જીવની સાથે અવ્યતિરેક કહ્યું, પછી જીવની પર્યાયોની સાથે જ્ઞાનનું અભિન પણ બતાવે છે. અથવા બીજી રીતે પદાર્થની સિદ્ધિ કરે છે, પછી નીચે પ્રયોજનની સિદ્ધિ કરશે. નીચે વાંચી લઈ જો, નીચે જરા વાંચી લઈ પછી મજા આવશે. જરા નીચે વાંચી લઈ કેવો બાર અનાદી વિભ્રમજનું મૂળ છે, નીચે લખે છે. આગમ પદ્ધતિથી પુનપાપને પણ જીવના પરિણામ કહેવાય, પછી અધ્યાત્મ પદ્ધતિ લઈને વેદના કરે છે નીચે છે. અવ્યતિરેકે અતિવ્યાપ્તિને અવ્યાપ્તિને દૂર કરવું અનાદિ વિભ્રમજનું મૂળ છે. જો એવું અનાદિ વિભ્રમ જેનું મૂળ છે એવા ધર્મ ધર્મરૂપ પુનપાપરૂપ શુભ શુભરૂપ પર સમયને દૂર કરીને, પેલા સમયની વ્યાખ્યા કરતા બધું આવી જાય એમાં, પછી સ્વસમય ને પર સમય, સમયમાં પદાર્થમાં બધું આવી જાય ને, આગમ પદ્ધતિમાં બધું આવે એમાં કઈ. જો આ વાંચ્યા આગળ પર સમયને દૂર કરીને પોતે જ પ્રવેજારૂપને પામીને, અર્થાત પોતે જ નિશ્ચય ચારિત્રરૂપ દીક્ષાપણાને પામીને, દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિતિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, એમ પુનપાપને દૂર કરીને સ્વસમયને પ્રાપ્ત કરીને મોક્ષ માર્ગને પોતામાં જ પરિણત કરીને, જેને સંપૂર્ણ વિજ્ઞાન ધન સ્વભાવને પ્રાપ્ત કર્યો છે એવું ત્યાગ ગ્રહણથી રહી સાક્ષાત સમયસાર ભૂત પરમાર્થરૂપ શુદ્ધ જ્ઞાન એક અવસ્થિત નિશ્ચય રહેલું દેખવું, અર્થાત પ્રત્યક્ષ સંવેદ્ય અનુભવવું. તમારે સામાન્ય જ્ઞાન લીધું લાગે છે, પછી ભેદ જ્ઞાન કરીને દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થાય ત્યારે તેને સ્વસમય પર સમયને દૂર કરીને સ્વસમય એમ એ આવે છે ને બીજી ગાથામાં, સ્વસમયને પર સમયની બે વાત કરી છે. ઉદગલના પ્રદેશે પર સમય સ્થિત હોય તો આત્મામાં સ્થિર થાય તો સ્વસમય એમ, એટલે સમય કોમન છે. સ્વસમય અને પર સમય એક સાધક ને એક બાધક એમ, એટલે પર સમયને દૂર કરીને સ્વસમયમાં જીવ આવી ગયો એવું લાગે છે. પરદ્રવ્યથી વ્યતિરેક, પોતાની પર્યાયોથી અવ્યતિરેક, પછી પુનપાપથી ભીન પડીને ચારિત્રમાં સ્થિર થયો તો સ્વસમય એમ લાગે છે. આ જયારે જ્યાં આવતું હતું ને ચોગેટમાં ત્યારે પણ એમ મને કાશું એમ. ભેદ જ્ઞાન કરી લેવું, બસ
બીજું
કઈ નહીં. પુન પાપ કે આત્મા ભિન્ન છે એમાં કઈ શંકા કરવા જેવી નથી. બસ હવે ભાવાર્થ વાંચો છે, વાંચો છે ભાવાર્થ. અહીં જ્ઞાન ને સર્વ પરજીવોથી ભિન્ન અને પોતાના પર્યાયોથી અભિન્ન બતાવ્યું. જ્ઞાનને એટલે આત્માને પોતાના પર્યાયથી અભિન્ન બતાવ્યું, જેથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ નામના જે લક્ષણના દોષો તે દૂર થયા. આત્માનું લક્ષણ ઉપયોગ છે અને ઉપયોગમાં જ્ઞાન પ્રધાન છે. તે જ્ઞાન અન્ય અચેતન દ્રવ્યમાં નથી, તેથી તે અતિવ્યાપ્તિવાળું નથી. બરાબર. અને પોતાની સર્વ અવસ્થામાં છે, તેથી અવ્યાપ્તિવાળું નથી. ઉપયોગ તો સર્વ અવસ્થામાં છે. આજે લીધું તો આપણી આ રીતે જ્ઞાન લક્ષણ કહેવાથી અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ દોષો આવતા નથી. એટલે એમ લાગે છે કે જે આપણે એવું વાંચી ગયા ને એ સામાન્ય ઉપયોગથી વાત કરી છે એમ લાગે છે. હવે સામાન્ય અતિ શુદ્ધ ઉપયોગ થાય
એની આપણા પ્રતિભાસો થાય છે, પણ એ બધું ભિન્ન છે. ભિન્ન આ તો જીવ પર્યાય છે, એટલું જ જીવ પર્યાય
છે. ઉપયોગથી પરદેવે ભિન્ન છે અને શુદ્ધ ઉપયોગથી પછી પુનપા ભિન્ન છે. સ્વતમયમાં આવે ત્યારે એટલે પેલા ઉપયોગ સામાન્ય લીધો, સામાન્ય
બીજી
કાંઈ. હવે બીજો પાડો પછી ચર્ચા કરશું આપણે, કઈ વાત નથી. પેલા વાંચતી વાંચો તો ખુલાસા થોડા આવશે. અહીં જ્ઞાનને પ્રદાન કરીને આત્માનો અધિકાર છે, કારણ કે જ્ઞાન લક્ષણથી જ આત્મા સર્વ પરજીવી ભિન્ન અનુભવ ગોચર થાય છે. પછી અનુભવ ગોચરના બે પ્રકાર, પરોક્ષ અનુભૂતિ ને પ્રત્યક્ષ અનુભૂતિ, બે પ્રકાર છે ઉપયોગમાં. પેલા ઉપયોગમાં પરોક્ષ અનુભૂતિ, સુદુપયોગમાં પ્રત્યક્ષ અનુભૂતિ. પણ ઉપયોગ જ કામ કરે એમ એ ખરેખર જાણેલાનું સિદ્ધાંત થાય છે. જાણેલાનું જ્ઞાનના બે પ્રકાર, સવિકલ્પ અને નિરિકલ્પ. શ્રદ્ધાના બે પ્રકાર સવિકલ્પમાં અનુમાનમાં આવી જાય છે કે ગુરુપાપ છે, આત્મા જુદો છે, ઉપયોગથી અનન્ય છે, રાજકીય છે. પેલા ખ્યાલમાં
જાણે
છે એ પરોક્ષણ મને લખું છે પરોક્ષણ. એટલે નૈ જ્ઞાનથી પરોક્ષ અનુભૂતિ થાય છે, પછી નયાતીત થાય તો પ્રત્યક્ષ અનુભૂતિ થાય છે.
ઉપયોગ લક્ષણમાં પરોક્ષ અનુભૂતિ,
ઉપયોગ લક્ષણમાં
પ્રત્યક્ષ.
પરોક્ષ અને પ્રત્યક્ષ બે પ્રકાર છે જ. જો પરોક્ષ અનુભૂતિ ન થાય, સમજી ગયા કે પ્રત્યક્ષ અનુભૂતિ ન
થાય.
પરોક્ષ અનુભૂતિ ના બે પ્રકાર છે, એક અપૂર્વ છે અને એક સાધારણ. ઉપયોગ લક્ષણ છે, ઉપયોગ લક્ષણ છે, એમ કરીને ચાલી જાય છે. પણ એ ઉપયોગ લક્ષણમાં જ્ઞાયક જણાય છે, મને જાણનાર જણાય છે, એવી કોઈ અપૂર્વ પણ આવી જાય તો એને પરોક્ષ અનુભૂતિ થઈ જાય છે. અને પછી વધારે વધારે છ મહિનાની અંદર પ્રત્યક્ષ થાય છે, અંતર્મુખમાં. પણ બહુ કદાચ લંબાઈ જાય તો એટલે પુણ્યમાન નો અર્થ કર્યો ને, બહુ સરસ અર્થ કર્યો છે. જીવ વસ્તુ ચેતના લક્ષણ જીવને જાણે છે, બંને જાણે છે, એમને લીધું સપને જાણે છે, એમના લીધું જીવને
જાણે છે.
પરોક્ષણ પછી પ્રત્યક્ષ લીધું, પાછું પરોક્ષ લીખવું અને પ્રત્યક્ષ લીખવું બે વાત.
વસ્તુ વિચારતા એ વિકલ્પ પણ જુટ્યો છે,
જુટ્યો છે. પરોક્ષ વાત નીકળી છે રકમ પરોક્ષ અનુભૂતિમાં જાણનાર છો ભાઈ મને જ્ઞાન લક્ષણ છે ને મારું તો જાણનાર છો ભાઈ મને તો કરતા બુદ્ધિ ગળવા માંડે છે ગળતા ગળતા ટળી જાય એવી ગળે છે એ મારે તમને જલ્દી કાળ કહું પછી બીજું શું આવે છે કહું છું ઉપયોગમાં લાયક જ જણાય છે બીજું કઈ જણાય બે દોષ આવે છે પરોક્ષ અનુભૂતિમાં બેનો નિશ્ચય પ્રેમચંદજી જ્ઞાન સ્વભાવે આત્મા હું તો મેં જાણનાર છું રાધાને હું કરનાર નથી હવે બીજા સ્ટેજમાં એ જ્ઞાનમાં તો નાયક જ જણાય છે એ બીજા પણ ખામ આવી પહેલામાં અકર્તામાં આવ્યો દ્રવ્યનો નિશ્ચય અને બીજામાં જ્ઞાનમાં નાયક જ જણાય છે જાણનાર જણાય છે જ્ઞાનની પર્યાયનું વલણ બદલી ગયું બહુ બદલ્યા ત્યારે એને પરોક્ષ અનુભૂતિ થઈ ગઈ છે કોઈને પછી અંતર્મુખમાં પ્રત્યક્ષ થાય કોઈને પાંચ પંદર દિવસ મહિનો જે લાગે એની યોગ્યતા કરી લે પણ અવશ્ય તમે કૃષ્ણ કોણ કરાર અને ત્યાં સુધી કહી દીધું કે સંકેત થઈ ગયું ભાવિ નહીં તમને લગાડી દીધું બે દોષ નીકળી જાય છે ઉપયોગ લક્ષણ જીવનું છે જ્ઞાનમય હું આત્મા છું પ્રથમ જ્ઞાન સ્વભાવે આત્મા નિર્ણય કર જ્યાં નિર્ણય કર્યો તો રાગ તે રહે તે કરતા બુદ્ધિ થઈ જાણનાર છું પછી જાણનાર જ જણાય છે પર જણાતો નથી બે જ વાત છે
એમ લાગે છે જાણનાર છું અને જાણનારો જણાય છે એ જેને બેસે છે અને એટલી નિશંકતા આવે છે કે ગમે તે કાંઠે અનુભવ થવાનો જ છે પ્રત્યક્ષ થશે જ એમ
શબ્દને જાણતો નથી દ્રવ્યુને જાણતો નથી જ્ઞાન ત્યારે તો પરોક્ષ અનુભૂતિ કહેવાય સ્વને જાણે છે પરને જાણે છે તો આત્માની પરોક્ષ અનુભૂતિ નથી પરોક્ષ અનુભૂતિ પણ સ્વપ્રકાશક છે
બરાબર
પ્રત્યક્ષ અનુભૂતિ પણ સ્વપ્રકાશક
અનુભૂતિ છે ને અનુભૂતિ તો આત્માની છે ને
આત્માની છે ને
આત્મા વિશે
આત્મા જણાય છે ને જ્ઞાનનો વિષય આત્મા બની ગયો ને અનુભવ ગોચર થાય છે એના ઉપર નીકળ્યો જ્ઞાનને પ્રદાન કરીને આત્માનો અધિકાર છે કારણ કે જ્ઞાન લક્ષણથી જ આત્મા સર્વપરિણતિથી ભેદ અનુભવ ગોચર થાય છે અનુભવમાં આવી જાય છે જ્ઞાનથી આત્મા
ભિન્ન આત્મા અનુભવમાં
જોકે આત્મામાં અનંત ધર્મો છે હવે આગળ વધારે છે અનંત ધર્મો છે તો પણ તેમાંના કેટલાક તો છદ્મસ્થને અનુભવ ગોચર જ નથી જે ધર્મોને કહેવાથી છદ્મસ્થ જ્ઞાની આત્માને કઈ રીતે ઓળખે વળી કેટલાક ધર્મો અનુભવ ગોચર છે પરંતુ તેમાંના કેટલાક તો અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ આદિ તો અન્ય દ્રવ્યો સાથે સાધારણ અર્થાત સમાન છે માટે તેમને કહેવાથી જુદો આત્મા જાણી શકાય નહીં બે વાત લીધી અને કેટલાક ધર્મો પરદ્રવ્યોના નિમિત્તે થયેલા છે તેમને કહેવાથી પરમાર્થભૂત આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવી રીતે જણાય રાગ થાય તે રીતે ક્યાંથી જણાય બરાબર બહુ અચ્છી વાત એકદમ પંડિતજીએ ચોખ્ખો ખુલાસો કર્યો છે માટે જ્ઞાનને કહેવાથી જ છદ્મસ્ત જ્ઞાની આત્માને ઓળખી શકે છે ઓળખી શકે છે પછી અનુભવી શકે છે ઓળખે તો અનુભવ થાય કે આ ભરતભાઈ છે એ ઓળખાણ તો કરવી જોઈએ નહીં બનાવી બેઠા છે ભાઈ ભરતભાઈને મળવું છે તો ભરતભાઈ કોણ એના ચિહ્ન ને લક્ષણ એને ખ્યાલમાં લેવું જોઈએ. પછી આ ભરતભાઈ લાગે છે, આપણું નામ ભરતભાઈ ક્યાં બરાબર. એમ ટ્રેનમાં કોઈ ઉતારવા જાય ને ટેસ્ટ ને, ત્યારે એના લક્ષણ બધા બતાવી, દીકરાની કીધો આ દીકરી આવે છે એને તો જાજે એકલી છે, આ લક્ષણ છે, સમજી ગયા. એના લક્ષણ થી બરાબર આમ કહ્યું ને, હા બરાબર છે, આ તો ના પહેલ એમ. આ તો આવું બને છે બધું, ઘણું ધોરી ટુમે પહેરે છે, તેમો પહેરે છે, કાળી ટુમે પહેરતા તો એમ. આત્મા નું જ્ઞાન લક્ષણ છે, દેહ મન વાણી આત્માનું લક્ષણ ક્યાં છે? રાગ આત્માનું જ્ઞાન લક્ષણ છે, ઇન્દ્રિયજ્ઞાન નહીં હો, જ્ઞાન લક્ષણ, ઉપયોગ લક્ષણ. અનુભવ ગોચર એ લક્ષણ છે, દરેકને અનુભવમાં આવે છે જ્ઞાન, પણ ડિક્લેર કરે છે બેદરકાર. લક્ષણ લક્ષમાં આવતું નથી તો લક્ષ તો ક્યાંથી લક્ષમાં આવે? લક્ષણ એ હજી લક્ષમાં આવતું નથી.
દાદા આપને કે લક્ષણ કે ઉપર તો લક્ષ દે પહેલે, લક્ષણ કે લક્ષ છે તો લક્ષણ તો સમજે. કેટલી બઢિયા વાત, પરદવિ સે જુદા ગયા ઓર
પાસે જુદા કે
પરદ્રવ્ય કે નિમિત્ત સે હોને વાલે જો ધર્મ હૈ ઉનસે આત્મા લક્ષ્મ નહીં આતે હૈ.
અસ્તિત્વાદી વો ભી
વો તો અન્ય મેં ભી,
અન્ય મેં ભી હૈ, ઇસલિયે ઉસસે જુદા પડા, ઉપયોગ લક્ષણ બસ. માટે જ્ઞાનને કહેવાથી છદ્મસ્થ જ્ઞાની, જ્ઞાની એટલે જ્ઞાનવાન, આત્માને ઓળખી શકે છે. ઉપયોગ લક્ષણથી આત્મા ઓળખી શકાય છે. પ્રવેશિકા મેં આવે છે ને લક્ષણની વ્યાખ્યા, અનેક પદાર્થો મળેલા હોય એમાંથી શું આવે છે? કઈ
અનેક નિરવે પદાર્થો મેં છે આપને લક્ષ્ય કો પ્રસિદ્ધ કરે, બધા લક્ષિત કરે ઉસકા નામ લક્ષણ,
લક્ષણ હે. બીજા અનેક મળેલા પદાર્થો માંથી એના લક્ષણ દ્વારા જુદું પડી જાય, એમ જુદું પાડે એનું નામ લક્ષણ કહેવાય ને.
બરાબર
વ્યાખ્યા બહુ સરળ છે, પ્રવેશી કરે બધું યાદ હતું, ભૂલે ભાવ રહી ગયો. અહીં જ્ઞાનને આત્માનું લક્ષણ કહ્યું છે, જો ત્રીજો પારો. એટલું જ નહીં પણ જ્ઞાનને જ આત્મા જ કહ્યો છે. લ્યો અભેદયુક્ષામાં ગુણ ગુણીનો અભેદયુક્ષામાં જ્ઞાન તે આત્મા છે, ઉપયોગ તે આત્મા છે. ઉપયોગ પર્યાય ન લેવી, આત્મા છે. કારણ કે જો આવે છે ને અહીં જ આવ્યું, અભેદયુક્ષામાં ગુણ ગુણીનો અભેદ હોવાથી જ્ઞાન છે તે જ આત્મા છે. હા હા હા, કેવળ જ્ઞાન ક્ષાયી ભાવને પરદ્રવ્ય કીએ અને સામાન્ય ઉપયોગ જે છે એને આત્મા કીએ, અભેદ કીએ. આ જૈન દર્શન વિશાળ છે, વિશાળ. અભેદયુક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો, કાંઈ વિરોધ નથી. માટે અહીં જ્ઞાન કહેવાથી આત્મા જ સમજવો. ચોથો પારો આ વાત ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે જે પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી સુભાષરૂપ ઉપયોગરૂપ પર સમયની પ્રવૃત્તિને દૂર કરીને જો આવ્યું ને સમ્યક દર્શનના ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને એવા સ્વસમયરૂપ પ્રણમન સ્વરૂપ મોક્ષ માર્ગમાં પોતાને પ્રણમાવીને સંપૂર્ણ વિજ્ઞાનગન સ્વભાવને પામ્યું છે અને જેમાં કાંઈ ગ્રહણ ત્યાગ નથી એવા સાક્ષાત સમયસાર સ્વરૂપ પરમાર્થભૂત નિશ્ચળ રહેલા શુદ્ધ પૂર્ણ જ્ઞાનને પૂર્ણ આત્મદ્રવ્યને દેખવું. હવે ત્યાં દેખવું ત્રણ પ્રકારે સમજવું, દેખવાના ત્રણ પ્રકાર પાડે છે. શુદ્ધ નયનું જ્ઞાન કરીને પૂર્ણ જ્ઞાનનું સિદ્ધાંત કરવું તે પહેલા પ્રકારનું દેખવું છે. શ્રદ્ધાના વિષયમાં આત્મા પરિપૂર્ણ છે, બિલકુલ અપૂર્ણ નથી એમ શ્રદ્ધા પૂર્ણને સ્વીકાર કરે છે એને પહેલા નંબરનું દેખવું કહ્યું. એમ જે અવિરત આદિ અવસ્થામાં પણ હોય છે આ પૂર્ણ આત્માને દેખાઈ ગયું, શ્રદ્ધામાં આવી ગયો છે. જ્ઞાન સિદ્ધાંત થયા પછી આગળ બાહ્ય સર્વ પરિગ્રહનો ત્યાગ કરી તેનો પૂર્ણ જ્ઞાનનો અભ્યાસ કરવો, ઉપયોગને જ્ઞાનમાં લંબાવવો, શ્રદ્ધાને જ્ઞાન પ્રવૃત્યા પછી સમ્યક દ્રષ્ટિનું કર્તવ્ય એ છે કે વારંવાર ઉપયોગને આત્મામાં જોડે છે, એટલી જ એનો પુરુષાર્થની ક્રિયા છે. પછી એવું તો થઈ ગયું સમ્યક દ્રષ્ટિ જ્ઞાન, પછી શું કરવું કે જે ઉપયોગ અનાદી કાળની બહાર ગમે છે એને પાછું વાળીને અંદરમાં લગાવવું, જ્ઞાનમાં લંબાવવું. જેવું શુદ્ધને જે પોતાના સ્વરૂપને સ્થિત સમાન જાણ્યું, સીધું હતું દેવ, તેવું જ ધ્યાનમાં લઈને એને જ ધ્યેય બનાવીને, પેલો ધ્યેય બનાવતા સમય કૃષ્ણ જ્ઞાન થયું, એને એને ફરી ફરીને ધ્યેય બનાવે તો ચારિત્ર પ્રગટ થાય છે એમ કે છે. પેલા ધ્યેયનું ધ્યાન પછી ધ્યેયનું ધ્યાન, પેલા ધ્યેયના ધ્યાનથી સમય કૃષ્ણ જ્ઞાન થયું, બે પછી વારંવાર ધ્યેયનું ધ્યાન એકાગ્ર થતા લીન થતા ચારિત્ર પ્રગટ થાય છે.
બીજી એકની એક
બતાવી,
બીજી
એક જ વિધિ, બે વિધિ છે નહીં. પેલા શુદ્ધ આત્માની સન્મુખ થયો, બહુ ટેકો નહીં પેલા વેલા, તો શ્રદ્ધાની જ્ઞાન પ્રગટ થઈ, અને પછી એને ખજાનો આત્મા મળ્યો આનંદનો, વેપારી પછી છોડે નહીં, પછી ફરીથી ઉપયોગને એમાં લગાવે છે અને આનંદની ભરતી આવ્યા કરે છે. આનંદની ભરતી આવે છે, જેમ જેમ આનંદની ભરતી આવે છે તેમ તેમ એ જ્ઞાન બહુ બળવાન થાય છે, પછી બહુ બળવત કરતું હોય છે. ધ્યાનમાં લઈને ચિત્તને એકાગ્ર સ્થિર કરવું, ફરી ફરી તેનો જ અભ્યાસ કરવો લીન થવાનો, તે બીજા પ્રકારનું દેખવું છે. જો પેલા સમ્યક દર્શન થયું દેખવું, ચારિત્ર પેક્ષાએ દેખવું કહ્યું, આ દેખવું અપ્રમત દશામાં હોય છે, શુદ્ધ ઉપયોગની ભૂમિકા લીધી. ચોથો પાંચમી છઠ્ઠી પહેલા નંબરનું દેખવું, સાતમા પછી બીજા નંબરનું દેખવું, સાત આઠ નવ દસ, જ્યાં સુધી એવા અભ્યાસથી કેવળ જ્ઞાન ન ઉપજે ત્યાં સુધી તે અભ્યાસ નિરંતર રહે. સાધકનો અભ્યાસ કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી. આ દેખવાનો બીજો પ્રકાર થયો. અહીં સુધી તો પૂર્ણ જ્ઞાનનું શુદ્ધ નહીં આશરે એ પરોક્ષ દેખવું છે, પ્રદેશ દેખાતા નથી તે અપેક્ષાએ પરોક્ષ દેખવું કહ્યું. અનુભવથી તો પ્રત્યક્ષ છે, વેદક પ્રત્યક્ષ છે, પણ પ્રદેશને દેખાતા નથી માટે દેખવું પરોક્ષ કહેવાય. કેવ જ્ઞાન ઉપજે ત્યારે સાક્ષાત દેખવું થાય છે, તે ત્રીજા નંબરનું ત્રીજા પ્રકારનું દેખવું છે. તે સ્થિતિમાં જ્ઞાન સર્વ વિભાવોથી રહિત થયું થતું સર્વનું દેખનાર જ્ઞાનનાર છે, તેથી આ ત્રીજા પ્રકારનું દેખવું તે પૂર્ણ જ્ઞાનનું પ્રત્યક્ષ દેખવું છે. એમાં પરોક્ષ હતું, આ પ્રત્યક્ષ થઈ ગયું કેવ જ્ઞાન
સકલ.
આ સકલ પેલા પારામાં આગત પદ્ધતિનો પ્રમાણ ભવિષ્ય લઈશું, પુષ્પાપની પણ પર્યાય જીવની છે એમની, પછી એમાંથી ને એમાં ભેદજ્ઞાન બીજા પારામાં ભેદજ્ઞાન કરે. પણ જે લક્ષણ છે એ તો કાયમ નહીં, ઈચ્છા તો અવસ્થામાં પણ પુષ્પાપની હારી એકતા છે, સસમય પર સમય હજી ભાગ નથી પડ્યો, તો પણ ઉપયોગ લક્ષણ તો કાયમ નહીં, અને એ ઉપયોગ મલિન થતો જ નથી એમ. ભેદજ્ઞાન ન કરે તો ઉપયોગ તો ઉપયોગ જ છે, અને એ ઉપયોગમાં આત્મા અનન્ય છે એમ. ભલે પુષ્પાપના પરિણામ પર્યાયમાં થાય તો પણ એ લક્ષણ નથી, એ ઉપયોગ છે, આત્માનન્ય છે એ સમયે પણ. પંદર ગાથા થઈ દસ ને પંદર પ્રતિ ગાથા થઈ. હવે બોલી દસ ગાથા જોઈ છે, જોઈ લઈ આ કે છે દસ દસ વીસ ને પંદર પાંચ વિશે ગાથા છે. એક નાની પર્યાય સ્વસ્થ થઈને અનુભવ કેમ થાય, પર્યાયના નિશ્ચયની ગાથા છે, નાની પર્યાયના નિશ્ચયની ગાથા છે. ત્રણેય પ્રકાર, 10, 10, 20 ને 15, 35 કરતા કેમ થાય છેલ્લે છેલ્લે આ બધું લીધું. પેલા તો દરિયાનો નિશ્ચય બહુ બતાવ્યો, ઘણો બતાવ્યો, એકદમ પરિપક્વ સ્થિતિ થઈ ગઈ. શ્રદ્ધાનો વિષય બતાવ્યો, હવે શ્રદ્ધાનો વિષય બતાવ્યો, પણ એ શ્રદ્ધાના વિષયને જાણવો કેવી રીતે? એમ કે હું ઉપરને જાણું છું એવા અભિપ્રાય મને જણાય, સપરને જાણું છું એવા અભિપ્રાય મને જણાય. હા હા, એમ કરીને આ 35 ગાથા લીધી છે. પછી 10 ગાથામાં તો તમારે કરી ભાવ ઇન્દ્રિયનો જે વિષય છે એને આત્મા, આત્માને જાણવું છોડીને એને જાણવા જતો જ નથી. કોઈનો આત્મા જતો નથી, પણ માને કે હું પરને જાણું છું તો જ્ઞાન નું અજ્ઞાન થઈ જાય છે. કેમ કે હું પરને જાણું છું તો આચાર્ય ભગવાને એવો નિયમ બાંધ્યો કે ભાવિ નહીં પરને જાણે, આત્મા પરને જાણે. ત્યારે હું પરને જાણું છું તો પરને જાણે છે એ તો ઇન્દ્રિય જ્ઞાન પરને પ્રસિદ્ધ કરે છે એમ કહ્યું. તો હું પરને જાણું છું તો હું શેમાં આવ્યું? ઇન્દ્રિય જ્ઞાનમાં હું પણ તો જ્ઞેય જ્ઞાન પ્રશ્ન કરો. માટે 31 ગાથા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુના ક્ષયની ગાથા. બે પ્રકારના મોહ છે, બહુના બે પ્રકાર, એક દર્શન મોહ ને ચારિત્ર્ય. તો પેલું દર્શન બહુ ક્ષય થાય, પછી ચારિત્ર બહુ ઉપશમ ને ક્ષય થાય. તો ઉપશમ અને ક્ષય બે ગાથા કે 32 31 ગાથામાં દર્શન મોહનો નાશ, વિજ્ઞાતનો નાશ મળાવે. પછી ચારિત્ર માટે બે ગાથા મૂકી, ચારિત્ર મુ જીતવા માટે 32 33 માં ઉત્સમ શ્રેણી, 33માં ક્ષપક મોહનો શ્રેણી, જીતેન્દ્રિય જીત, શંસાર અને ક્ષીણમોહ જીત, ત્રણ દીધું. બધાને ઉત્સમ શ્રેણી નથી આવતી, બધાને નથી આવતી, સીધી ક્ષમત આવી ગઈ.
આપને
એસા અર્થ કિયા ના પહેલે ઉત્સવ, મેં તો આને લખ્યું કે કેવાજીને કહ્યું કે બધા જીવોને પેલા ઉત્સમ આવે છે શ્રેણી, પછી ક્ષપક શ્રેણી થાય છે. લાલુભાઈ કે વાત કરી કે નવા છે,
વ્યક્તિગત વાત છે.
જેસે આપને તો એસે કહો, જેસે પહેલે સબકો ઉત્સમ સમ્યક દર્શન હોતા હે ના,
બાદ મેં એ સમ્યક દર્શન મેં કહ્યું ઉત્સમ થાય છે એવી રીતે આમાં ઉત્સમ શ્રેણી પહેલા આવે એમ મેં તો પ્રતિપાદન કર્યું. એ કરતા વાંચી બરાબર વ્યક્તિગત હોય, સમષ્ટિગત ન હોય, બધાને આવે એવું કઈ નિયમ નહીં.